તારીખ 27/5/1983 શ્રી પરમાગમસાર બોલ નંબર 254 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 112.
આત્માને જ્ઞાન થતું હોવા છતાં તે સ્પર્શ રસ વગેરે જ્ઞાન જ્ઞાન તેનાથી ભિન્ન રહે છે એ સમજાય અને જ્ઞાન તેનાથી ભિન્ન રહે છે એમ અનુભવાય એમ બે પ્રકાર પડે છે. શું થાય છે? પ્રથમ એ વાત સમજવામાં આવે છે, સમજણમાં સંમત થાય છે ત્યારે એને ત્યાંથી આગળ વધવાનું બાકી રહે છે. જેને સમજણમાં સંમત થતું નથી, જળ ઉદ્ગળ પદાર્થો અને તેના ગુણ પર્યાયોથી આ આત્મા ભિન્ન છે, એના વિનાનો છે, શરીરાદિ ઉદ્ગળ એ ક્ષેત્રાવગા સંયોગ હોવા છતાં તેનાથી અત્યારે જ ભિન્ન છે ને એના વિનાનો છે, શરીર વિનાનો છે, એમ સમજણમાં સંમત ન થાય ત્યારે તો જ્ઞાનમાં અનેક વિપરીત સંસ્કારોનું હજી ઘણું જોર વર્તે છે એમ સમજવું જોઈએ. પણ એ સમજણમાં સંમત થાય તો બરાબર છે, એ વાત એમ જ હોવા યોગ્ય છે. ત્યારે એવી સંમતની ભૂમિકા માત્રથી સંતોષાવા જેવું નથી. કાર્ય તો ત્યાર પછી શરૂ થાય છે, સમજાયું એટલે કાર્ય થયું એમ નહીં લેતા. એ સમજાયા પછી કાર્યની શરૂઆત થાય છે, કાર્ય શરૂ કરવાનું હજી બાકી રહે છે એમ પણ સમજણમાં સાથે સાથે હોવું જોઈએ. નહીતર આપણા સમાજમાં ગુરુદેવની કૃપાથી ત્યાં સુધી તો મોટા ભાગના જીવો આવી ગયા છે કે જળ ઉદ્ગળ આદિ અનેક ઉદ્ગળના દ્રવ્યગુણ પર્યાયોથી શરીર આદિથી રાગાદિથી આત્મા ભિન્ન છે, એના વિનાનો છે, એની તો લગભગ સમજણ છે. પણ અહીંયા ભિન્ન પડવાનું સાધન એમ બીજું છે, એટલે ભિન્ન અનુભવ કરવાનું સાધન શું છે એ વિશે અહીંયા ચર્ચા છે કે તેનાથી ભિન્ન પડવાનું એટલે ભિન્ન અનુભવ થવાનું સાધન ચેતના ગુણમય પણ છે. આત્મામાં જે ચેતના ગુણ છે તેનાથી આત્મા સંયુક્ત છે, એટલે નવો સંયોગ પામેલો છે એમ નહીં, પણ તે ચેતના ગુણમય પણે છે એમ લેવું છે. ચેતના ગુણ એ જ એનું સ્વરૂપ છે, અથવા ચેતના ગુણમય પણે આત્માનું સ્વરૂપ છે એમ ચૈતન્યને ગ્રહણ કરતા, ચૈતન્યમાં પોતાપણું છે તે અનુભવ ગોચર થતા, પોતાપણું નવું કરવું નથી, પોતે ચૈતન્ય સ્વરૂપે છે તે અનુભવ કરતા, રાગ અને વિકલ્પથી પણ ભિન્ન પડવાનું સાધન તો ચેતના ગુણમય પણ છે. તેને ભિન્ન પાડવાનું એટલે અજીવ અને પૂદગળથી ભિન્ન પાડવાનું અને રાગ અને વિકલ્પથી પણ ભિન્ન પાડવાનું સાધન તો ચેતના ગુણમય પણ છે. આમ સૂક્ષ્મમાં બુદ્ધિમાં એમ લાગે કે જળ અને પૂદગળથી તો આત્મા ભિન્ન છે, એ તો સ્થૂળ વાત લાગે છે, પણ રાગ ને વિકલ્પથી ભિન્નપણું છે એ જરા સૂક્ષ્મ લાગે છે. ખરેખર તો બંને સૂક્ષ્મ છે. અનુભવની અપેક્ષા લેવા જાય તો અનુભવમાં તો બંને એટલા જ સૂક્ષ્મ છે, કેમ કે જે જ્ઞેયોગ જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે ત્યારે સીધું એકત્વને કારણે એવો અનુભવ થાય છે કે મને ઠંડુ લાગ્યું, આ ગરમી મને લાગે છે, આ ખાટું ખારું તીખું રોજ મને લાગે છે, મારામાં તેની અસર થાય છે. અને અસર ન થાય તો તીવ્ર ખારું હોય, તીવ્ર કડવું હોય, માથાના વાળ ઉભા થઈ જાય એમ કહે છે ને, કડવું કર્યાતું નિર્જ્ઞાન એવા દ્રવ્યો છે કે જાણે અંદરમાં કડવાશ વ્યાપી જતી હોય એવું લાગે છે. વસ્તુતાએ ભિન્ન ચૈતન્યના અનુભવમાં એવું નથી, એનાથી ભિન્ન રહેવું એ જરા સૂક્ષ્મ વિષય છે. પણ એનો નિકાલ, એનો ઉકેલ એ પ્રકારે છે કે જો ચેતના ગુણમયપણે પોતે છે એમ અનુભવ ગોચર કરે, એટલે નિર્વિકલ્પ ચૈતન્યને પોતાપણે ગ્રહણ કરે, પોતાની હયાતીને એ વેદે, જે પ્રકાશમાન છે તેને આવિર્ભૂત કરે. પ્રકાશમાન છે એટલે વેદન ગોચર છે, વેદન સ્વરૂપ છે, તેને અનુભવ ગોચર કરે, આવિર્ભૂત થઈને અનુભવ ગોચર કરે, ત્યારે તેનાથી ભિન્ન પડી શકે છે. નહીતર અનાદિનો અભ્યાસ છે, રાગને વિકલ્પને સ્પર્શાદિને રસ વગેરેને એકત્વપણે પોતાપણે પોતામાં અનુભવ કરવાનો જે અભ્યાસ છે એ અભ્યાસ એને છૂટતો નથી. વેદવાનો જીવનો સ્વભાવ છે એ ક્યાં તો પોતાના સ્વરૂપને વેદે, નહીં તો એ પરને પોતાપણે વેદે, પણ વેદ્યા વિના તો રહેવાનો નથી. હવે અનાદિથી પરને સ્વપણે વેદે છે એ મટાડવું છે, એટલું કાર્ય થવું આવશ્યક છે એમ જોઈને અહીંયા એમ કહે છે કે એને ભિન્ન પાડવાનું સાધન ચેતના ગુણમયપણું છે. જે મય શબ્દ લીધો છે એ પોતાપણે અભેદ ભાવે અનુભવ કરવા માટેનો એની અંદર ધ્વનિ છે. ચેતવું એટલે જ અનુભવવું એમ છે. ખરેખર તો જ્ઞાનમાં પરને જાણવાનો એક ખ્યાલ પહોંચે છે, એ બાજુ લઈ જવું નથી, એટલે ચેતનાથી વાત લીધી છે. 17-18 ગાથામાં અનુભૂતિથી વાત લીધી છે, એ અનુભવનો અનુભવરૂપ ભાવ કહો કે ચેતવારૂપ ભાવ કહો એ બંને એક જ છે. અને તે ચેતવામાં પોતે પોતાને જે ચેતે છે એમાં કોઈ વિકલ્પનું ઉત્થાન એટલા માટે નથી કે ચેતનાર અને ચેતાનાર બંને એક જ છે, અનુભવનાર અને અનુભવાનાર બંને એક જ છે. જે ક્ષણે અનુભવનાર છે તે જ ક્ષણે તે પોતે જ અનુભવાનાર છે. અનુભવમાં આવનાર પણ પોતે છે અને અનુભવનાર પણ પોતે જ છે. વળી સ્વરૂપથી તે અનુભવમાં આવતું તત્વ વિકલ્પ રહિત છે, રાગ રહિત છે, જળ પુદ્ગળ એને એના ગુણ પર્યાયોથી રહિત છે. તેથી તેનો અનુભવ થાય છે, તેમાં રાગનો અનુભવ, વિકલ્પનો અનુભવ કે જળનો અનુભવ થતો નથી. જ્યાં શુદ્ધોપયોગ થાય છે ત્યારે સ્પર્શાદી વિષયોનું જ્ઞાન થતું નથી એમ કહેવાય છે. આવે છે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં જ્યારે નિર્વિકલ્પ અનુભવ થાય છે ત્યારે સ્પર્શાદી વિષયનું જ્ઞાન થતું નથી એમ કહેવાય છે. જ્ઞાન થતું નથી એટલે શું? કે એકાકાર ચૈતન્યને અનુભવમાં ઉપયોગ દ્વારા જ્યાં લીધો ત્યાં ઉપયોગનો વિષય તો એક કાળે એક રહે છે, એક કાળે બીજો વિષય થતો નથી. ત્યારે એને સ્પર્શાદી હોવા છતાં એનું જ્ઞાન નથી, કેમ કે એનો ઉપયોગ નથી. ઉપયોગ અનુભૂતિ સ્વરૂપ અથવા ચેતના ગુણમય એવું જે આત્મતત્વ પોતાનું સ્વરૂપ તેના અનુભવમાં ઉપયોગ જોડાઈ ગયો છે, તેના અનુભવમાં ઉપયોગ લીન થઈ ગયો છે, તેથી તે ઉપયોગને બીજો વિષય રહેતો નથી. બીજો વિષય ઉપસ્થિત હોવા છતાં તે જ્ઞાનમાં વિષય થતો નથી ઉપયોગ. એ જ્ઞાનમાં ગૌણ કરતા 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 આ પરિસ્થિતિ આવે છે. નહીંતર એ પ્રશ્ન ઉઠેલું છે કે એ તો નિર્વિકલ્પ ઉપયોગ હોય ત્યારની વાત છે, પણ સ્વવિકલ્પ ઉપયોગ હોય ત્યારે તો બીજા પદાર્થોમાં ઉપયોગ જાય, અને બીજા પદાર્થોમાં ઉપયોગ જાય ત્યારે એ મને તેનો અનુભવ થાય છે, એવો અનુભવ થાય, ઠંડાપણાનો, ગરમપણાનો, સ્વાદ વગેરેનો, ત્યારે શું કરવું? નિર્વિકલ્પ ઉપયોગ તો થાય કારની વાત ત્યારે છે કે ત્યારે પણ એને એનું લક્ષ્ય ન કરવું. સ્વરૂપ આત્મા ચૈતન્ય ગુણમયપણે છે એનું લક્ષ્ય રાખવું. જેનું લક્ષ્ય રાખવામાં આવશે એની મુખ્યતા થશે અને બાકીનું બધું ગૌણ થશે. અનુભવમાં આવતા અનેક મિશ્રિત ભાવો હોવા છતાં પણ ભેદ જ્ઞાન કરવાની વિધિ છે કે ચૈતન્ય ગુણમયપણે લક્ષિત થતો આત્મા લક્ષમાં રહે તો બીજા મિશ્રિત ભાવો સાથે ભેળા હોય તો પણ તે ગૌણ થઈ જાય છે, ગૌણ રહે છે, ગૌણ કરે છે એને એમ કહેવાય છે, પણ ખરેખર ગૌણ થઈ જાય છે ને ગૌણ રહે છે, એને ગૌણ કર્યા એમ કહેવામાં આવે છે. એ જે ગૌણ કરવાની વિધિ છે સ્વવિકલ્પ દશામાં, એની ગૌણતાનું એ ફળ છે અને ચૈતન્ય ગુણમયપણાની મુખ્યતાનું એ ફળ છે કે ઉપયોગ પણ કાળાંતરે નિવૃત્ત થાય છે. ઉપયોગ પણ પર પદાર્થને વિષય કરતો 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 જે પ્રણમી રહ્યો છે, વિભિન્ન પ્રકારના જ્ઞેયોને ઉપયોગ જે વિષય કરી રહ્યો છે, એ વિભિન્ન પ્રકારના વિષયો વિષયભૂત થવાના કાળમાં પણ ગૌણ થાય છે, ત્યારે તેનું તે બાજુનું પરસન્મુખપણાનું જોર ઘટે છે. પહેલાં એનું બળ ઘટે છે, પછી એનું એકત્વ તૂટે છે અને એ ઉપયોગ ત્યાંથી નિવૃત્ત થઈને પોતાના નિજ સ્વરૂપમાં લીન થાય છે. બે એના પડખા મુખ્ય છે કે એક તો પર પદાર્થમાં સુખ નથી એવું એને પ્રત્યક્ષ પ્રતિભાસે છે, અને પર પદાર્થને વિષય કરવા જનારો ઉપયોગ તે કાળમાં દુઃખભાવને જન્મ આપે છે, દુઃખને જન્મ આપે છે એવું પણ એને પ્રત્યક્ષ લાગે છે. અને એ સર્વ પદાર્થોની કાંઈ કિંમત નહીં રહી હોવાથી જગતના તમામ પદાર્થ નિર્મૂલ્ય થઈ ગયા હોવાથી, એનું મૂલ્ય ચાલ્યું ગયું હોવાથી, એનું આકર્ષણ એને મોહભાવે થતું નથી, મહિમાથી થતું નથી. અને બીજું એનું પડખું એવું છે કે આત્મા જે ચૈતન્ય ગુણમયપણે છે એ સુખમય છે, અનંત સુખ સ્વરૂપ છે, અને તેથી તેના સામર્થ્યનો અનંત મહિમા એની સમજણમાં છે, એના અભિપ્રાયમાં છે. તેથી એ બાજુનું એક આકર્ષણ અંદરમાં ઊભું થયેલું છે, તેથી ઉપયોગ નિવૃત્ત થવાની શક્યતા પૂરેપૂરી ત્યાં ઊભી થઈ જાય છે. બહુ પાકીને ઉપયોગ અંદરમાં આવે છે. કોઈ પ્રાણે હઠથી ખેંચીને કોઈનો ઉપયોગ અંદરમાં આવતો નથી, આવી શકતો પણ નથી. કોઈ એમ કહે કે એવી સમાધિ લગાવું એકાંતમાં બેસીને કે નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ લઈને જ ઊભો થાવ, એમ કોઈ ખેંચીને ઉપયોગને બહારમાંથી લાવવા માગે તો કરોડ ઉપાય થાય એવું નથી, ખોટી ઉપાય એમ બીજું છે. એક બે ની પણ કરોડ વાર એમનું કરે એટલે અનેક વાર કરે તો એમ ન થાય, એની વાસ્તવિકતા છે. અને એ વાસ્તવિકતામાં આટલી ભૂમિકા પાકી ગયેલી હોય છે કે પરપદાર્થ પ્રત્યે જનારા ઉપયોગમાં એને સાથો સાથ રાગ થઈ આવતો હોવાથી એનું દુઃખ અનુભવાય છે. જે તે પદાર્થોને વિષય કરતા તે પદાર્થ મહિમા વિનાના નિર્મૂલ્ય નક્કામાં સુખ વિનાના ખાલી ખોખા ભાસે છે, ખાલી ખમ ભાસે છે. એ જ્ઞાનની વિપરીતતામાં અને અવિપરીતતામાં આ ફરક પડે છે. વિપરીતતામાં એને સંયોગી સંયોગો બધા ભેરા ભેરા લાગે છે. આ મારું ઘર ને આ મારું કુટુંબ ને આ મારું મંડળ ને આ મારું સર્કલ ને આ મારો સમાજ ને આ બધું મારું 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 એને ભેરું 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 લાગે છે. એના જ્ઞાનનો વિપર્યાસ છે. અવિપરીત જ્ઞાન થતા અથવા ભૂમિકાનું જ્ઞાન ચોખ્ખું થતા પણ એને એ બધું ખાલી 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 લાગે છે, ક્યાંય એને રસ આવતો નથી. અંદરમાં એક એનું ઠરીને ઠરવાનું પરમ શાંત સ્વરૂપ જે છે ત્યાં જ એનું ચિત્ત સ્થિર થવાને ઈચ્છે છે. બહારમાં પણ એવું સ્થિર ન થવાય ત્યાં સુધી એવું કહેનારા કોઈ હોય એવા સત્પુરુષોના સંયોગમાં રહેવાનું ચિત્ત ઈચ્છે છે. આ બે પ્રકાર બને છે. અંતર બાય અંતર સતમાં ચિત્ત સ્થિર થવા ઈચ્છે છે. બહારમાં કોઈ બહાર સતના ધારણ કરનારા હોય એ ત્યાં એનું ચિત્ત સ્થિર થવા ઈચ્છે છે. આ સિવાય બીજા કોઈ સંયોગમાં એને રસ પડતો નથી. અને છતાં જેટલા પરિણામ તે પ્રત્યે જાય તેમાં એને દુઃખ થાય છે. એ દુઃખ થાય છે તેથી એનો એને નિષેધ આવે છે, ખસવાનું વલણ થઈ આવે છે. ત્યાંથી ખસવાનું જે પરિણામમાં વલણ રહે છે એની ભૂમિકાને પરિપક્વ કરતા 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 ઉપયોગને પણ ત્યાંથી નિવૃત્ત કરી નાખે છે. સહજપણે ઉપયોગ પરમાં જતો અટકે છે અને અનંત મહિમાવંત એવા નિજ શુદ્ધ સ્વરૂપમાં એ સ્થિર થઈ જાય છે. એ સ્થિર થતાં જ પ્રથમ ક્ષણમાં જે અનંત ભવનો છેદ ઉડાડે છે, અનંત ભવને કાપે છે. તેથી એ લીધું આ અંદરનો અભ્યાસનો વિષય છે. અંદરમાં અભ્યાસ કરે ચૈતન્યને ગ્રહણ કરવાનો, ચેતના ગુણમયપણે હું છું એમ પોતાના અસ્તિત્વને મોજૂદગીને અનુભવ કરવાનો પ્રયાસ કરે, એટલે કે આવિર્ભાવ કરવાનો પ્રયાસ કરે, એને ભિન્ન પાડવાનું સાધન છે. એમાં અસ્થિ સ્વભાવ ચેતના ગુણમયપણ છે એ મુખ્ય છે. આચાર્યોએ અને ત્રણેય કાળના જ્ઞાનીઓએ આ સાધન પ્રદર્શિત કર્યું છે. અભિન્ન સાધન છે આ, પોતામાં રહેલું પોતાથી આ અભિન્ન સાધન છે. ક્યાં એને બહાર લેવા જવું પડે એવું નથી. રાગ અને વિકલ્પથી પણ ભિન્ન પાડવાનું સાધન તો ચેતના ગુણમય પણ છે. ચેતના સ્વભાવ, ગુણ એટલે સ્વભાવ, ચેતના સ્વભાવમય પણ પોતે છે. એમ પોતાના અનુભવથી અનુભૂતિના સ્વરૂપને, અનુભૂતિના સ્વભાવને, આખા સ્વભાવને પોતાપણે ગ્રહણ કરે ત્યારે એ ભિન્ન પડે છે. આ સિવાય ભિન્ન પડવાનું બીજું કોઈ સાધન છે નહીં. સાધન નથી, રીત નથી, વિધિ નથી, આ એક જ વિધિ છે. જાગૃત થતા એટલે હું ચૈતન્યમય છું એમ જાગૃતિ આવે ત્યારે એને અનાદિનો વિભાવ ચાલુ હોવા છતાં હું એવો નથી એમ એને જણાય છે. જેમ સ્વપ્ન પૂરું થતા વેઠ તત્ક્ષણ જાગૃતિના તત્ક્ષણ એમ ખ્યાલમાં આવે છે કે સ્વપ્નમાં જેવો મને મારો અનુભવ થયો એવો ખરેખર હું નથી, એવો અત્યારે નથી, અને સ્વપ્ન ચાલતું હતું ત્યારે પણ હું એવો નહોતો. બરાબર છે. જ્યારે સ્વપ્ન ચાલતું હતું ત્યારે જે અનુભવ થયો કે હું આવો એ તો જૂઠનો અનુભવ હતો, એ કાંઈ સત્ય નહોતું. એમ પોતાના ચૈતન્ય સ્વભાવમયપણાનું ભાન થાય છે, અનુભવ થાય છે ત્યારે અનાદિથી ચાલતો ચાલુ રહેલો જે વિભાવ એવો હું નથી એનું જ્ઞાન થાય છે. એ જાગૃતિમાં, ચૈતન્યની જાગૃતિમાં એવું જ્ઞાન થાય છે. જ્યારે એકત્વપણે એનો અનુભવ કર્યો હતો ત્યારે પણ હું એવો થઈ ગયો નહોતો એમ જાગૃતિમાં જ્ઞાન થાય છે. આ મનુષ્યાદિ પર્યાય વર્તે છે એ મનુષ્યપણા રૂપે, મનુષ્ય સ્વરૂપે હું નથી, હું તો પ્રત્યક્ષ નિર્વિકલ્પ ચૈતન્ય સ્વરૂપ છું, એકાકાર ચૈતન્ય સ્વરૂપ છું એમ એમાં જાગૃતિમાં આવે છે. મનુષ્યાદિ જે બહારમાં દેખાતો સ્વાંગ છે એ જગતના જીવોને વ્યવહાર કરવાનું નિમિત્ત માત્ર છે. શું? જગતના જીવોને તે દ્વારા વ્યવહાર કરવાનું નિમિત્ત છે, પણ અંદરમાં ખરેખર હું એવો નથી એમ એને ભાન થાય છે. ત્યારે એને એ તમામ જગતના વ્યવહાર ને આખી સૃષ્ટિ એને ગૌણ થઈ જાય છે. કોઈ પ્રસંગ પ્રત્યે એને મુખ્યતા આવતી નથી. ખરેખર તો કોઈ પ્રસંગને આત્માનો પ્રસંગ જ ગણતા નથી. કોઈ પ્રસંગને આત્માનો પ્રસંગ ગણતા નથી ત્યાં એને શું ગણે છે કે એને કર્મ પ્રસંગ ગણે છે. ઉદય પ્રસંગ કહો કે એને કર્મનો પ્રસંગ કહો, એ તો કર્મનો પ્રસંગ મારા સ્વરૂપથી બહાર ઊભો થાય છે કે જેની સાથે મારે લેવા દેવા નથી, મારે સંબંધ નથી. એવું જે એનું પરિણમન છે એને ભિન્ન પડેલું પરિણમન, જુદું પડેલું પરિણમન એમ કહેવામાં આવે છે. ન ઓળખે તો ઓળખાવીને તારે શું કામ છે, એટલો સવાલ છે. હે, બીજા ઓળખે તેથી તને સુખે નથી ને બીજા ઓળખે તેથી તને દુઃખે નથી. તારું જે સુખ દુઃખનું પ્રયોજન છે એને બીજાના ઓળખવા સાથે કાંઈ લેવા દેવા નથી. સૌથી મોટા પણ આ જગતમાં કયો ધીરુભાઈ, આ જગતમાં કયા જીવ સૌથી મોટા છે? પર્યાય જ ચાલો, આમ તો બધા સરખા છે પણ મોટા કોણ છે? હે, કોણ? સિદ્ધ પરમાત્મા સૌથી મોટા છે. પર્યાય તો સિદ્ધ પરમાત્મા સૌથી મોટા છે કે નહીં? કેટલા સિદ્ધ પરમાત્મા છે? અનંતા છે. કોણ ઓળખે છે એને આ મારો પ્રશ્ન છે. હે, કેમ કે કોઈના નામ તો રહ્યા નહીં. અનામી એવા આત્મતત્વને અશરીરી દશા પ્રાપ્ત થતા કોઈના નામ રહ્યા નહીં, કેમ કે નામ શરીરના પાડ્યા હતા, નામ શરીરના પાડ્યા હતા. એ બધા શરીરની બધી છેલ્લી ક્રિયાઓ થઈ ગઈ, નિર્માણ પર્યંતની છેલ્લી ક્રિયાઓ થઈ ગઈ, તો શરીરની ક્રિયાઓ શરીરમાં થઈ ગઈ. હવે સૌથી મોટા એવા જે આત્માઓ છે, સિદ્ધાત્માઓ છે, પરમાત્માઓ છે, એને કોઈ ઓળખતું નથી, એનો તને વાંધો નથી. પણ આ શરીરધારી તું ફલાણો એને ન ઓળખે તો તને હક પડતું નથી. હજી અરિહંત ભગવાનને તો હજી નામ છે, અરિહંત ભગવાનને નામ છે, અરિહંત ભગવાનને બધા ઓળખે છે કે આ ફલાણા તીર્થંકર, આ ફલાણા કેવડી. એટલે અહીંયા આપણે જે દ્રષ્ટાંત આપવો છે એમાં એ અરિહંત ભગવાનનો દ્રષ્ટાંત લાગુ ન પડે. બીજું, અરિહંત ભગવાન 13મે ગુણ સ્થાને છે, પછી હજી 14મે એમને બાકી છે ઉપર ચડવાનું. અને એથી ઉપર જે સિદ્ધ દશા છે એ સિદ્ધાત્માની સર્વોત્કૃષ્ટ દશા છે. એટલે આમ અરિહંત કરતા સિદ્ધ પરમાત્માની દશા સર્વોત્કૃષ્ટ છે, અરિહંત કરતા પણ. સમજીએ તો, છતાં સર્વોત્કૃષ્ટ દશાના ધરનારા પરમાત્માઓને કોઈ ઓળખતું નથી. અન્ય મતીઓ તો એવું માનતા જ નથી કે આવા અનંત સિદ્ધાત્માઓ છે. ઠીક, અન્ય મતીઓ કેટલા? બહુમતી તો એની છે, બહુમતી કરો પસાર થાવ કે સિદ્ધ પરમાત્માને ઓળખવાની ને માનવા નહીં. હે, આખા જગતમાં પરિપૂર્ણ સિદ્ધ થવાનું જે બાંધ્યું છે કે જેને કોઈ ઓળખવાના નથી. હા, એટલી વાત છે કે જો તે એવું જે બાંધ્યું હોય કે આ જગતમાં મને બધા ઓળખે તો સારું, ઘણા ઓળખે તો સારું, અને આખી દુનિયા ઓળખે તો સારું, સારી રીતે. હું આમ તો ખરાબ માણસ થાય ને બધા ઓળખે છે. રામની સાથે રાવણની પ્રસિદ્ધિ થઈ, ગાંધીજી સાથે ગોળસેની પ્રસિદ્ધિ થઈ, એ ગયે ગયો એમની સારી રીતે, સારી છાપથી આખી દુનિયા મને ઓળખે એવો એક જીવને વ્યામો રહે છે. આ શું છે? વ્યામો છે, એટલે કે એ જીવની ભ્રમણા છે. એટલા માટે એ ભ્રમણા છે કે એનાથી જીવને કાંઈ લાભ નથી. ઉલટાનું એવા પ્રકારના લક્ષવાળા પરિણમનથી એને દુઃખ થાય છે, એ દુઃખી થાય છે, પણ એને દુઃખની ખબર નથી. અને ભ્રમણામાં અને વ્યામોથી એને રસ ચડે છે કે મને બધા ઓળખે તો સારું, મને બધા ઓળખે તો સારું, મારી પ્રસિદ્ધિ થાય તો સારું, મારું નામ છપાય તો સારું, મારો ફોટો છપાય તો સારું, મારા સન્માન સમારંભ થાય તો સારું. હે અરે રે બાપુ, તું સર્વોત્કૃષ્ટ પદધારી, સિદ્ધ પદધારી, ઉચ્ચ પદધારી, નિજ પદમાં મોટાય માની માનીને રાખે છે, તારી તે ભ્રમણા કઈ ઓછી છે? ઉચ્ચ પદધારી નિજ પદમાં મોટાય માનીને રાખે તો એના જેવી બીજી કઈ ભ્રમણા સમજવી? રાજા ઉઠીને ભ્રમણાથી દાંતણ માગવા નીકળે એની કાંઈ કિંમત નથી. અત્યારે ભાઈ થોડી કિંમત થઈ છે, પહેલા તો મફત આપી જતા હતા. દાંતણ વાળા દાંતણ મફત જ આપી જાય, એને કાંઈ પ્રસંગે એવું કાંઈ આપી દે, ઘરે પ્રસંગ હોય ત્યારે કે તહેવાર વાર તહેવારે આપે, 12 મહિના મફત આપી જાય. હવે એવી મફતની ચીજમાં એ રાખે, મને મળી ગયો, એ મને દાંતણ મળી ગયું. એટલે પણ તું રાજા, તારા ઘરે ડોમ ડોમ સાહેબી અને એક દાંતણ મળ્યો એમાં નાચવા માંડ્યો, એમ તું સર્વોત્કૃષ્ટ સિદ્ધપદ ને કોકે જરાક માન આપ્યું ત્યાં તું નાચવા ને નાચવા માંડ્યો, કહે છે કે એ તારી ભ્રમણા છે, તને એમાં તારા પદનું ભાન ખોવાઈ જાય એવું મોટું નુકસાન. વ્યવહારમાં ક્યાં સુધી ઊભા રહેવું છે હું પણ એટલો સવાલ છે. વ્યવહારમાં હું પણ ક્યાં સુધી ઊભા રહેવું છે એમ છે. ગૌણ થઈ જવું જોઈએ, હમણાં એ વિશે ચાલ્યો ધીરુભાઈ, ગૌણ થઈ જવું જોઈએ. ખ્યાલ આવે કે આ માન આપતા નથી, ગૌણ થઈ જવું જોઈએ. ખ્યાલ આવે કે આ માન આપે છે, એ ગૌણ થઈ જવું જોઈએ. માન ને અપમાન બે ગૌણ થઈ જવું જોઈએ તો આત્મા મુખ્ય થવાનો અવસર આવે, નહીતર કોઈ રીતે આમાંથી છૂટાય હું એવો આ પ્રકાર છે. આ તો બહુ સુંદર આ વાત છે, ઊંડાણ ઘણું છે આ વિષયનું, અંતર ઊંડાણ ઘણું છે. વિશાળતા ભલે એ વિષયની ન લાગે, કે આ ચેતના ગુણમાં એ પણ હું કહી દીધું. આ તો આટલી જ વાત છે કે આત્મા ચેતના સ્વભાવ સ્વરૂપ છે, એટલી જ વાત છે. પણ એટલી વાતમાં ઊંડાણ ઘણું છે. કેટલું ઊંડાણ છે એમ જો વિચારવામાં આવે તો જેમાં ઊંડા ઉતર્યા પછી સાદી અનંત કાળ રહી જવાય એટલું ઊંડાણ કેટલું છે. સામાન્ય રીતે માણસને એમ લાગે છે કે એકની એક આત્મામાં ટકાય કેટલું. આત્મા ચૈતન્ય સ્વરૂપી આત્મા, જો આત્મા ચૈતન્ય સ્વરૂપી આત્મા. હવે એમાં અનેક જાતના વિચાર વિકલ્પ ને વિશાળતા કઈ થતી હોય તો એમાં એમાં સમય જાય, નવું નવું એની અંદરથી કઈ આવે તો સમય જાય. પણ એકનું ચૈતન્ય પણ, એકનું ચેતના ગુણમય પણ, ચૈતન સ્વભાવ, ચૈતન મૂર્તિ આત્મા પણ એમાં શું, એટલામાં ટકાય કેવી રીતે? આમ બહિર્મુખ બહિર્દૃષ્ટિથી એવું લાગે છે, પણ એ વિષય એવો નિરસ નથી. પણ આત્માના રસથી સભર થાય, ભરપૂર થાય એવો એ વિષય છે. જો એના ઊંડાણમાં જાય તો, નહીતર એને નિરસ લાગે કે આત્મા ચેતન, ચેતન સ્વભાવે આત્મા, આત્મા એટલે ચેતન, ચેતન એટલે આત્મા. ઠીક ઠીક, ચાલો કાંઈ નહીં, હવે બીજું કાંઈ. પછી શાસ્ત્રને વળગે તો એમાંથી નવું નવું જાણવા અને નવું નવું સમજવામાં રોકાય, અને નહીતર દુનિયાના ઉદયના પ્રસંગો કાંઈ ઓછા નથી. જીવને સંચિત કર્મનો ઉદય ધારાવાહી આઠે કર્મનો ચાલતો હોવાથી બહારના પ્રસંગો કાંઈ ઓછા નથી. નિરંતર એ પર્સન મુક્તામાં પરદ્રવ્ય પ્રત્યે રોકાયેલો રહી જાય એવી પૂર્વ વ્યવસ્થા તો છે, એવી પૂર્વની વ્યવસ્થા તો છે. અનેક પ્રકારના ઉદય એને ચાલુ ને ચાલુ ચાલુ ને ચાલુ જ રહે અને એમાં એના પરિણામ જોડાયેલા ને જોડાયેલા જ રહે અને અનંત કાળ એમાં ચાલ્યો જાય. કેમ કે પાછા નવા બંધા એનો ઉદય આવે, વળી નવા બંધા એનો ઉદય આવે. આમ નામે અનંત કાળ જીવે કાયદો છે. એને અહીંયા કહે છે કે ભાઈ એમાંથી પાછા ફરીને તે પુદ્ગળો જળ પદાર્થો અજીવો રાગ ને વિકલ્પથી ભિન્ન પડવા જેવું છે. એમાં જોડાવા જેવું તો નથી પણ એનાથી ભિન્ન પડવા જેવું છે અને એ ભિન્ન પડવાનું સાધન ચેતના ગુણમય પણ છે. ચેતના સ્વભાવ છે ચૈતન, ચૈતન્યને પકડે, ચૈતન્યનો સ્વભાવ અનુભવ કરવાનો છે અને અનુભવ કરવાનો સ્વભાવ પોતાના જ અનુભૂતિ સ્વરૂપ આત્માને અનુભવમાં લે. આમ તો અનુભવમાં આ બાળ ગોપાલને આવી જ રહ્યો છે, આ બાળ ગોપાલને અનુભવમાં તો આવી જ રહ્યો છે પણ જરાક જાગૃત થઈને બીજું બધું ગૌણ કરીને પોતામાં ને પોતામાં પોતાના અનુભવને આવિર્ભૂત કરીને ચેતનાને અનુભવને મુખ્ય કરીને મુખ્ય કર્યું એને ગ્રહણ કર્યું એમ કહેવામાં આવે છે. એ એનું સાધન છે. એ સિવાય એ સાધન છે એમ કહેતા વિચારવા અર્થે એ વાત સ્પષ્ટ કરવામાં આવે છે કે બીજું કોઈ સાધન પણ નથી. આ એક જ સાધન છે, બીજું સાધન નથી. પણ શાસ્ત્ર નો સ્વાધ્યાય કરવો તે સાધન ખરું કે નહીં? એ સાધન નહીં. ચેતના ગુણ ને વધારે અનુભવ કરવા માટે બાહ્ય પદાર્થનો ત્યાગ કરવો કે જેથી એનો અનુભવ કરવાનો પ્રસંગ ન રહે. ત્યાગ કરીએ તો એનો અનુભવનો પ્રસંગ ન રહે ને. ગળપણનો અનુભવ ન કરવો હોય તો ગળપણનો ત્યાગ કરી નાખવો, ઠીક? એ એનું સાધન ખરું કે નહીં? એનું કોઈ સાધન નથી. તમામ પ્રકારના સાધનાંતરનો આમાં નિષેધ છે. એક સાધન બતાવીને એમ કહે છે કે બીજા સાધનોનો આમાં નિષેધ છે. બીજા સાધનો સાધનો તરીકે નામ ત્યારે પામે છે એટલે કે બાહ્ય પદાર્થોનો ત્યાગ અને સત્શાસ્ત્રોનું અધ્યયન એને સાધન એવું નામ ત્યારે મળે છે કે અંતરંગમાં જ્યારે ચૈતન્ય સ્વભાવને ગ્રહણ કરીને સાધન બનાવે ત્યારે ઉપચારથી બાહ્ય ક્રિયાને સાધન કહેવામાં આવે છે. નહીં તો એ ખરેખર સાધન છે એમ લીધું. આમાંથી કોશિશ કરે ચૈતન્ય સ્વભાવને અનુભવવાનો પ્રયાસ કરે ત્યારે એમાંથી કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થાય એવું છે કે આમાં આમ તકલીફ થાય, આમ તકલીફ થાય છે, આમ તકલીફ થાય છે. ચૈતન્ય સ્વભાવને અનુભવ કરવાની ભાવના તો છે, ઈચ્છા છે, ભાવના છે, પણ બીજા બીજા વિચારો એટલા આવે છે ને ચાલુ રહે છે કે ચૈતન્ય સ્વભાવનું ગ્રહણ એટલે અનુભવ થતો નથી. આ પ્રશ્ન સંભવિત પ્રશ્ન છે, તમે ન કરો તો ઉઠાવજે. હે, બીજા બીજા કામ એટલા પીડ્યા છે કે એક જીવને એની ઉપાધિ માથે રહે છે કે આ કરવાનું છે, આ કરવાનું છે, હજી આ કરવાનું છે, હજી આ કરવાનું છે, આ કરવાનું છે. એ ઉપાધિનો પોટલો માથે લઈને ફરે છે એટલે અનુભવ કરવા તો મોટા ભાગે નવરો થતો નથી. બુદા વગર નો થાય ને, બીજો ભાર ઉતારે હળવો થાય ત્યારે આ કામ કરે ને, માથે બીજો ભાર હોય ક્યાંથી થાય? દ્રષ્ટાંત એવું આવે છે કે ચંદ્ર માથે આવેલો, માથે ચંદ્ર આવેલો અને એ ચંદ્ર ની સામે જોવા માટે કોઈ એમ કહ્યું કે ભાઈ જરાક ઊંચું જુઓ તો ચંદ્ર ના દર્શન થાય. ઊંચું જોનાર ને માથે એટલો ભાર નો પોટલો ઉપાડેલો હતો કે આમ જોઈ શકે એવું નતો. ડૂકું આમ થાય ત્યારે ને ભાર ને કારણે માથું આમ વળે ઊંચું થાય એ પરિસ્થિતિ નહોતી, એટલે એને ચંદ્ર ના દર્શન થતા નહોતા. એમ ઉપાધિ ના બોજા નીચે જીવ દબાયેલો છે ત્યાં સુધી એને ચૈતન્ય ચંદ્ર ના દર્શન કરવાનો અવકાશ રહેતો નથી. એક તો જાણે આ કારણ છે. આપણે જરાક વિષયને ચર્ચીએ તો પણ તો શું કરવું હવે, બધા કામ થાય શું? પણ હવે જે કામની અમારે ઉપાધિ આવી પડી હોય એનું કરવું શું? ભાઈ એનો ઉપાધિ ત્યાં સુધી છે, એ ઉપાધિ તને ત્યાં સુધી છે કે જ્યાં સુધી તેની કિંમત આપી છે ત્યાં સુધી છે. એ કિંમત વગરની ચીજ છે. જે જે કાળે જે જે ઉદયના ક્રમમાં આવવાનો છે તે તે કાળે તે તે ઉદયના ક્રમમાં આવવાનો છે. આ આત્મા તો અત્યારે અને તે કાળે અને સર્વ કાળે જ્ઞાતા દ્રષ્ટા છે. એમ એને ઉપાધિને જ્ઞાતા દ્રષ્ટા છું એવા જોરથી ખંખેરી નાખવી જોઈએ. કાલે આમાંથી બોલવાય છો પરમાગમ સાર માંથી જ્ઞાન ને કેળવવું જોઈએ, જેમ રોટલી ના લોટ ને કેળવવામાં આવે છે એમ જ્ઞાન ને કેળવવું જોઈએ. 600 માં તો ભૂલ ન થયું હોય, અત્યારે તો ઘણા પણ જેમ રોટલી ના લોટ ને કેળવે છે. આ રોટલી નો લોટ છે ને, એમાં લોટ ને પાણી બે જ છે, ત્રીજી ચીજ નથી. રોટલી બનાવે ત્યારે કઈ બીજી ચીજ અંદર વાપરવામાં આવતી નથી. લોટ લોટ નો ઢગલો હોય આ ત્રાસ માં કઠોક માં લોટ લે છે, શેર બશેર એમાં નાખે પાણી, થઈ ગઈ કણીક બસ. કેમ બે બે ચીજ તો થઈ ગઈ, લોટ ને પાણી બે ચીજ તો ભેગા કરી નાખ્યા એમ નહીં. લોટ ને પાણી ભેગા કરવા જેવડી આ વાત નથી, પણ ભેગા કર્યા પછી એને કણીક ને ટૂંપવી પડે છે. ટૂંપે છે એમ કે છે ને, કેળવે છે એમ કહેવામાં આવે છે. એ લોટ ને પાણી મળવા ઉપરાંતની એક વિશિષ્ટ અવસ્થા છે. ભેગા થયેલા લોટ ને પાણીની એક વિશિષ્ટ અવસ્થા છે. એમ અહીંયા એમ કહે છે કે તને ગ્રહણ કરવાની વાત આવી, સ્વપર પદાર્થની ભિન્નતા સમજાવી, સમજાણી તને ચૈતન્યને મુખ કરવા જેવું છે, સમજાણું તને રાગ ને પરને ગૌણ કરવા જેવું છે, સમજાણું તને એમ નહીં. હવે કેળવવાની વાત છે, માત્ર સમજાણની એની કેળવણી કરવાની વાત છે. એ વિશે બહુ સારો અહીંયા દીધો છે કે જેમ રોટલીના લોટને કેળવે છે તેમ એને આત્માને જ્ઞાનથી કેળવવો જોઈએ. કેળવવો જોઈએ એમ નહીં, જ્ઞાનથી કેળવવો જોઈએ. એટલે શું? શબ્દો તો આટલા છે કે એને પોતાને જ્ઞાનમાં જ્ઞાનનો અનુભવ છે, જ્ઞાનને જ્ઞાનનો અનુભવ છે, જ્ઞાનને સિવાય જ્ઞાન બીજાનો અનુભવ થવો અશક્ય અને અસંભવિત છે. એ વાત એને વારંવાર પોતાના અનુભવમાં અવલોકનમાં લેવી જોઈએ. વારંવાર અવલોકનમાં લેવું તે અનુભવ બાજુ જવાનો એક પ્રયાસ છે. અનુભવ ક્યારે થાય, કેમ થાય, એવા પ્રશ્નનો સીધો ઉત્તર આ છે કે અનુભવનો પ્રયાસ કરે તો અનુભવ થાય, સિવાય અનુભવ બીજો પ્રયાસ કરે તો કદી અનુભવ ન થાય. એ અનુભવનો પ્રયાસ શું છે કે વારંવાર જ્ઞાનમાં જ્ઞાનનું જ્ઞાનમાં જ્ઞાનનું જ્ઞાનાનુભવનું અવલોકન કરવું અને એ રીતે એને જ્ઞાનથી આત્માને જ્ઞાન રૂપે કેળવવો કે હું જ્ઞાનમય પણે છું, ચૈતન્યમય પણે છું, અનુભવ રસમય પણે છું, એમ એને આત્માને એને જ્ઞાનથી કેળવવો જોઈએ. આ જ્ઞાનથી જ્ઞાનને કેળવવા જતા સાથે રહેલું આ વિચારની ભૂમિકા છે ને, હજી જે વિકલ્પ વિચારને રાગ ચાલે છે એમાં એને દુઃખ લાગ્યા વિના રહેશે નહીં. દુઃખ છે ને દુઃખ નથી લાગતું એનું કારણ કે એને જ્ઞાનને કેળવ્યું નથી. એને ભાવ ભાષણ થવું જોઈએ, જ્ઞાનને આત્માને જ્ઞાનથી કેળવવો જોઈએ એટલે કે એને ભાવ ભાષણ થવું જોઈએ. શું ભાવ ભાષણ થવું જોઈએ કે હું એકાંતે ચેતના સ્વભાવે છું, એકલો જ્ઞાન સ્વભાવે છું, અનંત અનંત જ્ઞાન આદિ સામર્થ અનંત ચૈતન્ય સામર્થ એ મારું સ્વરૂપ છે એવું એને લાગવું જોઈએ. એને ભાષું એમ કહેવામાં આવે છે. જેમ ઠંડુનું લાગે છે, ખારું ખાટું લાગે છે, એમ આ પણ એને લાગવું જોઈએ, અંદરમાં લાગવું જોઈએ એવું એને ભાવ ભાષણ થવું જોઈએ. એનું આ લક્ષણ છે કે અહીંયા બહુ વાતને સ્પષ્ટ કરી છે આ જગ્યાએ. એ ભાવ ભાષણ થયું છે કેમ ખબર પડી? આમ તો બુદ્ધિગોચર તો થાય છે, એને ભાષ્યું કેમ ન કહેવાય? આત્મા અનંત શક્તિ ધારક તત્વ છે, અનંત મહિમાવંત ચૈતન્ય તત્વ છે, એવું તો જ્ઞાનમાં આવે છે, બુદ્ધિમાં આવે છે એટલે જ્ઞાનમાં આવે છે, છતાં એ ભાષ્યું નથી. એનો અર્થ શું? કે ભગવાન કહે છે માટે નહીં, ભગવાન કહે છે માટે નહીં, પણ એને પોતાથી પોતાનો સ્વરૂપનો ભાવ ભાસવો જોઈએ. નમો સિદ્ધાનંદનો અર્થ એને ત્યારે ભાસે. અત્યારે હું મનુષ્યપણે તો નથી, પહેલા ગુણ સ્થાને તો નથી, ચોથા ગુણ સ્થાને તો નથી, પણ 14 ગુણ સ્થાનથી પાર એવું સિદ્ધપદ સ્વરૂપે છું એવો પોતાનો સિદ્ધપદનો ભાવ ભાસવો જોઈએ. ભગવાને કહ્યું છે માટે નહીં. જેમ એકડો શીખતો હતો ત્યારે માસ્તરે શીખડાવ્યો ત્યારે શીખતો હતો, હવે અત્યારે માસ્તર કહે છે કે આ એકડો એટલા માટે નહીં, હવે તો હું કહું છું કે આ એકડો. એમાં માસ્તર ભૂલ કરે તો પણ હું પકડી પાડું. કોઈ માસ્તર આ બાજુ હિન્દુ દોરે ગયો, હિન્દીમાં 9 લખાય છે ને, એવી રીતે ગુજરાતીનો એકડો કરે. આ બાજુ ડાબી બાજુ હોય છે ને એનો હિન્દુ, અને નીચે જમણી બાજુ હોય છે એના બદલે જમણી બાજુ મીંડું કરે. અને માસ્તર એનો જેની પાસે એકડો છે જો આ એકડો એમ કહેતો નહીં. સાહેબ તમે કેમ ભૂલ કરી? આ માસ્તર સાહેબ તમે આ ભૂલ કરી છે, આ એકડો નથી, એકડો આવો નથી, તમે આવો શીખડાવ્યો નથી ને હું આવો શીખ્યો નથી, એમ એને સ્વતંત્ર જે ભાષણ છે એ ભગવાન કહે છે માટે નહીં, શાસ્ત્ર કહે છે માટે નહીં, ગુરુ કહે છે માટે નહીં, પણ મને પોતાને મારો આત્મા મારા જ્ઞાનમાં મારાથી જ આવો ભાષે છે. એને એ ભાવ ભાષણનું એક લક્ષણ ગણવામાં આવ્યું છે. અનેક લક્ષણ છે, એનું આ પણ એક લક્ષણ છે. પૂતળ, એને પૂતાથી ભાવ વાસવો જોઈએ કે હું આવો મહિમાવંત ચૈતન્ય પદાર્થ આવો, એમાં બધા ગુણ આવી ગયા. એને ભેદ પાડવાની જરૂર રહે નહીં અભેદપણે, અને એમાં સમજણ આવી જાય છે આગળની કે એની સન્મુખ થવાથી, આવા મહિમાવંત ચૈતન્ય પદાર્થની સન્મુખ રહેવાથી સંસારના દુઃખથી છુટકારો થશે, અથવા સર્વ પ્રકારના રાગાદી દુઃખ ભાવથી છૂટવાનું થશે, અભાવ થશે. એમ એને રાગનો અભાવ થયા પહેલા જ ભાસી જાય છે, આ એને ભાસી જાય છે. તેથી એની સન્મુખ થવાનો એનો પ્રયત્ન વારંવાર ચાલુ રહે છે. શું આપણે સમાથી વિશે ચાલ્યો કે આ ચૈતન્ય ગુણમય પણ છું, ચૈતન્ય સ્વભાવે છું, એમ અનુભવ કરવા જતા બીજા વિકલ્પ વચમાં આડા આવે છે, એટલે કે કાઢ્યા જતા નથી એમ છે ને. કેમ કે એક તો એ ઉપાધિ માંથી નિવૃત્ત થયો નથી, અનેક પ્રકારના પોતાના માથે જવાબદારીનો પોટલો લઈને ફરે છે, એને ખંખેરી નાખવા દે. જ્યારે જે કાળે જેમ બનવાનું છે એમ બનશે. આ શરીરથી માંડીને સરોગ નિરોગપણું, શરીરના છૂટવાનો કાળ, એ સર્વ પ્રકારના બનાવથી માંડીને તમામ સંયોગોનું જ્યારે જેમ બનવાનું છે એમ બનશે. હું જ્ઞાતા દ્રષ્ટા છું, અત્યારથી જ્ઞાતા દ્રષ્ટા છું, અને જે જે પ્રસંગો, કર્મ પ્રસંગો ઉત્પન્ન થશે ત્યારે પણ હું જ્ઞાતા દ્રષ્ટા પણ જ છું ને રહેવાનો છું. એમ એને એક બાજુ જે નાસ્તિનો બોજો માથે છે, નથી એવા કાર્યો, જે આત્માના નથી એવા કાર્યોનો બોજો માથે છે, એની ઉપાધિને વ્યાધિ એને છોડી દેવી જોઈએ. પણ છે જ નહીં એની ફરજ. આત્માનું ભાન ખોઈ બેસે એ ફરજ ચૂકે એવું એને કઈ
નહીં.
પોતાનું જ ભાન ભૂલ્યો ત્યાં એને કઈ ફરજ જેવું ના લાગ્યું. બહુ કરી હે, અને જગતના કાર્યો જે કરી શકતો નથી, પાછો જગતના કાર્યો જે કરી શકતો નથી એને કરતા પણ માનીને એની ફરજનો બોજો ઉપાડીને ફરે, ત્યાં સુધી એને ચૈતન્ય સન્મુખ થવાનો અવસર આવે. જેમ ચંદ્રના દર્શન થાય તેમ આટલો હળવો થઈ જાય કે આ જગતમાં મારે કાંઈ કર્તવ્ય નથી એક સ્વકાર્ય સિવાય, મારા સ્વકાર્ય સિવાય મારે કાંઈ કર્તવ્ય નથી, એને બીજા વિકલ્પોનો વેગ કાંઈક હળવો પડે છે. પછી નાશ પામવા માટે તો પ્રયત્ન જુદો છે આગળ, પણ એનો એને વેગ પહેલા ઓછો થાય. વેગ ઓછો થાય ત્યારે સ્વકાર્યને કરવાની ધગસ વાળો જીવ, એને હજી ઉદય તો છૂટ્યા નથી, પૂર્વકર્મ સંચિત ઉદયમાં ક્રમસર ધારાવાહી ચાલ્યા આવે છે. એ સર્વ ઉદયના પ્રસંગમાં સાવધાન થાય છે, સર્વ ઉદયના પ્રસંગમાં એ ઉદયથી હું જાણનાર જીવ છું એમ એ જ્ઞાનને કેળવવા પ્રત્યે લાગી જાય છે. આ અંદરમાં એક બીજો પ્રોસેસ ચાલુ થઈ ગયો, એને એને જ્ઞાનને કેળવવાની વાત રહી. એ જ્ઞાનને કેળવાતા કેળવાતા ભાવ ભાષણ થાય છે, ભાવ ભાષણ થતાં ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા થાય છે. 210 નંબરનો બોલ આપણે આવી ગયો, એટલે પુરુષાર્થ જાગૃત થાય છે, અને ત્યાર પછી એને અનુભવ થવાનો અવસર આવે. એને ચેતના ગુણ થી ભિન્ન પડ્યો એમ કહેવામાં આવે છે.
જય હો સનાતન દિગંબર જય સાર જય હો.